તારીખ 9-10-1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર કાથા 113 અને 114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65
પૂર્ણ પવિત્ર અખંડ નિર્મળ જ્ઞાન દશા કેવું જ્ઞાનનું દેહ દેશે કેવું છે એને નિશ્ચયથી વર્ણન કરે છે. નિશ્ચયથી એટલે સ્વભાવ આકૃત પરખાથી વર્ણન કરે છે. કેવું જ્ઞાનના બે પાસા છે, એક અંતર્મુખ પણ પ્રતિબિંબિત જ્ઞાનકારો એમ બે પ્રકાર છે. અહીંયા નિશ્ચય વર્ણન કરે છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું જ્ઞાન અખંડ એટલે ક્યારેય પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. તો જે જ્ઞાનમાં કોઈ આભાસ નથી અથવા જ્ઞાનાકાર માત્ર સ્વરૂપ છે અને આત્મ સ્વભાવના આકારે છે, આત્મ સ્વભાવ સદૃશ છે અને અખંડ એટલે જ્યારે એમાં ક્યાંય પણ છૂટક પણ આવતું નથી, મંદ પણ આવતું નથી, અભાવ થતો નથી, એક ધર્મ એક સરખો વર્તે છે અને જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશારૂપ નિર્વાણ દેહ છતાં અત્રે અનુભવાય છે. એ વખતે આયુષ્ય બાકી હોવાથી સદેહ મુક્તિ નિર્વાણ એટલે મુક્તિ સદેહ મુક્તિ અનુભવાય છે અથવા તે આત્માને કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી, કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી, સંપૂર્ણપણે મુક્ત દશા છે. સામાન્ય રીતે લોકો એમ માને છે કે મુક્તિ થાય ત્યારે દેહ છોડી દેવો પડે અને દેહ છોડવાને મૃત્યુ કહે છે લોકો, તો પછી આ મરીને મુક્તિ લેવાની ને, મરવું તો ગમતું નથી. અહીંયા એ છે કે સદેહ મુક્તિ થાય છે ખરી, પ્રથમ તો સદેહ મુક્તિ થાય છે, પછી દેહ છૂટીને એને એ દશા એવી ને એવી દશા રહી જાય છે. કેટલાક પ્રતિજીવી ગુણોની અશુદ્ધિ પણ છૂટી જાય છે અને સિદ્ધ દશામાં મુક્ત પણ અનુભવવામાં આવે છે. અનુજીવી ગુણોની અપેક્ષા એ તો એક સરખું છે, 13મું ગુણ સ્થાન, 14મું ગુણ સ્થાન અને સિદ્ધ પદ એમાં એક સરખા પણ અનુભવ છે, એમાં ફેરફાર નથી. ક્રમબદ્ધ વસ્તુ સ્વરૂપની મર્યાદા કહી છે. જિજ્ઞાસુ જીવને સદગુરુની પ્રાપ્તિ થતા એટલે શરૂઆતથી મુમુક્ષુની ભૂમિકામાં જે જીવને પાત્રતા પ્રગટ થઈ એ પાત્રતાને વશ એને સત્પુરુષનો યોગ અવશ્યંભાવી થાય છે અને સદગુરુની પ્રાપ્તિ થતાં એને આત્મજ્ઞાન રૂપ સાધક દશા પ્રગટે છે. ત્યાંથી પૂર્ણ સાધ્ય એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી ક્રમબદ્ધ એટલે અહીંયા ક્રમ વિપર્યાસને છોડીને એને અહીંયા ક્રમબદ્ધ કહે છે. ક્રમ વિપર્યાસને છોડીને અથવા ત્રણેય કાળે એક પ્રકારે વસ્તુ સ્વરૂપની મર્યાદા થઈ છે. 24 તીર્થંકરોના પુરાણ આવે છે, મહાપુરાણની અંદર 24 તીર્થંકરોના જીવન ચરિત્રો આવે છે. તો 24 તીર્થંકરના ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, મોક્ષ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, પાંચે કલ્યાણકનો એક સરખો વર્ણન આવે છે. કોઈને આમ ઓછો હતો, કોઈને વધુ હતો, કોઈને આમ વિચિત્રતાથી, કોઈને આમ વિચિત્ર ગણાય, એવું કાંઈ નથી આવે. બધાનું એક સરખું આવે છે. મોક્ષ માર્ગ પણ બધાનો એક સરખો જ હોય છે. પ્રથમ જિજ્ઞાસા પાત્રતા પ્રત્યે એને જ સત્પુરુષની ઓળખાણ થાય અથવા એને જ સત્પુરુષ મળે, બીજાને તો મળ્યા ન મળ્યા બરાબર છે, પણ પાત્રતાવશ જેને ઓળખાણ થાય એને સત્પુરુષ મળે, સત્પુરુષ મળે એને સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થાય એને મુનિ દશા આવીને કેવળ જ્ઞાન થાય. એક સરખું છે, બધે કોઈને માટે ફેરફાર નથી. જે ફેરફાર છે તે ઉદય ભાવના છે. બાકી મોક્ષ માર્ગનો જે ક્રમ છે એ તો ક્રમ નિયત છે, નિયત ક્રમ છે. અનાદિ એક હોય ત્રણ કાળ આમ છે. જીવ દ્રવ્ય એક સંપૂર્ણ અખંડ દ્રવ્ય હોવાથી એનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. જીવ દ્રવ્ય પોતે એક પરિપૂર્ણ સંપૂર્ણ અખંડ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. એના બધા ગુણોનું સામર્થ્ય સંપૂર્ણ છે, એમાં જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. આ તો એક પુત્રગીરી વચન છે. જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. અવતરણ ચિહ્નમાં લીધું છે. આત્મા પૂર્ણ સ્વાધીન સહજ તત્વ છે, તે નિશ્ચયથી પરને જાણતો નથી. આત્મા જે પૂર્ણ સ્વાધીન સહજ તત્વ છે તે નિશ્ચયથી પરને જાણતો નથી, નિશ્ચયથી પોતાને જાણે. જો નિશ્ચય નીતિ કહેવામાં આવે તો એ માત્ર પોતાને જાણે છે, વ્યવહાર નીતિ કહેવામાં આવે તો લોકોને જાણે છે. આત્મા નિશ્ચયથી પરને જાણતો નથી, પરને જાણવાનો વિકલ્પ પણ નથી, અને છદ્મસ્ત જેમ પરને જાણે, પર સન્મુખ થઈને જાણે, એ પ્રકાર તો કેવળ જ્ઞાનમાં છે જ નહીં. ભલે લોકાલોક પ્રતિબિંબિત થાય તો પણ સર્વ પર સન્મુખ થઈને અથવા પરનો આશ્રય કરીને, પર પદાર્થ ઉપર ઉપયોગ મૂકીને, પરને અવલંબીને પરને જાણે, એ પ્રકાર તો કેવળ જ્ઞાનીને
છે જ નહીં,
હોતો જ નથી, એ તો આવતો જ નથી. વસ્તુનું સ્વરૂપ તો સર્વકાળે એક સરખું જ છે ને, જયારે કહે ત્યારે વસ્તુ દર્શન થી તો એમ જ ગયે. એવું છે, પરને જાણવાનો તો કેવળ જ્ઞાનીને વિકલ્પ પણ નથી. જેમાં અસ્થિરતા અને રાગ દ્વેષની વૃત્તિ કરીને માત્ર નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે તે અહીં નિશ્ચયથી વાત લીધી છે. પરને જાણે છે એમ કેવું કે ઉચ્ચાર છે, કેમ કે સ્વમાં પર આવતું નથી. સ્વનું કથન કરતા વચ્ચે પરની અપેક્ષા લેવી ત્યાં વ્યવહાર થઈ ગયો હોવો બે વચ્ચે એમ છે. એટલે અહીંયા નિશ્ચયથી વાત લીધી છે. પરને જાણે છે એમ કેવું તે ઉચ્ચાર છે. તેથી વ્યવહાર તથા ઉચ્ચારથી પર નિમિત્તથી ચૈતન્યનો મહિના મહિમા માનવો તે ઠીક નથી. શ્રીમદજી તો ખાસ અધ્યાત્મ વિષય લેતા એટલે કેવળ જ્ઞાનનું લોકાલોકને જાણે છે એવું બાહ્ય દ્રષ્ટિવાનને સમજાવવા માટેનું સ્વરૂપ જ નહોતા લેતા. એ તો કેવળ જ્ઞાન એટલે નિર્વિકલ્પ નિરવશેષ અંતર્મુખ જે જ્ઞાન અખંડપણે એમને રહી જાય એને કેવળ જ્ઞાન કહેવાય. અથવા અહીંયા જેમ વ્યાખ્યા કરી છે કે એકલા નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે એને કેવળ જ્ઞાન કહીએ છીએ. લોકાલોકના વિષય લેતા જ નથી કેમ કે એની જરૂર જ નથી અધ્યાત્મમાં. બરોબર, અધ્યાત્મમાં લોકાલોકને જાણવાની કોઈ જરૂર જ નથી. લોકો એવી રીતે ઓળખે છે કે લોકાલોક ને જાણે, એક સમયમાં લોકો અલોક ને જાણે કે કેવળ જ્ઞાન. તો કે જૈના ગમમાં આવું જે કેવળ જ્ઞાન નું સ્વરૂપ કયું છે એવું તમને લાગે છે કે આ સિવાય બીજું કઈ પાસે છે? આવા પ્રશ્ન કર્યા છે. એટલે એમ કેવું છે કે એનું અધ્યાત્મનું પડખું તમે સમજો છો કે કેવળ જ્ઞાન બધા આટલું જ કેવળ જ્ઞાન સમજો છો? આત્મા આશ્રયતાનું પરિણામ કેવું કઈ સમજો છો? તમારા પ્રયોજન અર્થ છે તો એ સમજવા યોગ્ય છે જો તમારે અંતર્મુખ થવું હોય તો. બાકી લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન એવું સમજવા જતા તમને કેવળ જ્ઞાનનું સ્વરૂપ નહીં સમજાય કેમ કે એ અચિંત્ય પ્રકાર છે. કે અંતર્મુખ રહે છતાં કેવો લોકાલોક પ્રતિબિંબિત થાય એ કઈ જાતનો? એની સામે જોવે નહીં અને છતાં જણાઈ જાય, જાણવા જાય નહીં છતાં જણાઈ જાય એ કઈ જાતનો? એટલે તમને એ બેસશે નહીં કેમ કે એ અચિંત્ય વિષય છે, ચિંતનમાં ન આવે. એટલે તમે લોકાલોક ને જાણે છે એમ સમજીને શું જાણશો? જેમ આપણે આ બધું જાણીએ છીએ કેવો જ નાખી પણ જાણે વિમોચન જેવા વિમોચન એવી વાત કરતા હતા. તમે જેમ જોવો છો એમ નથી જોતા, તમે આમ થઈ આમ ઉપયોગ રાખીને જુઓ છો કેવળ જ્ઞાની આમ ઉપયોગ રાખે. અને તમારો આમ ઉપયોગ હોવા છતાં એના સંપૂર્ણ ગુણધર્મ નથી જણાતા. એમનો અંતર્મુખ ઉપયોગ હોવા છતાં એના સંપૂર્ણ ગુણધર્મ જણાય છે. માટે તમે જાણો છો નહીં જાણો છો એક સરખા પણ નથી. પણ જન્મસ્થ જીવ પરને જાણવાની કલ્પના પોતાના અનુભવ પ્રમાણ કરે છે એવો કેવળ જ્ઞાનનો પ્રકાર લોકાલોકને જાણવાનો પણ એવો પ્રકાર નહીં હોવાને લીધે અને એ પ્રકાર કોઈ અચિંત્ય હોવાને લીધે છદ્મસ્થને સમજાતો નથી કે આમ કેમ બને, આમ ન જોવે ને છતાં દેખાઈ જાય એ કેવી રીતે બને એ બેસે નહીં. તાર કહે છે કે એમ તારે પ્રયોજને નથી એ બેસાડવા જઈશ તો તને ચિંતનમાં નહીં આવે ને તારે ચિંતનવાળી દશા છે, તારી કોઈ અતિન્દ્રિય જ્ઞાનની દશા નથી. મન સા મને મનના ઇન્દ્રિય સાથેના જ્ઞાનનું પ્રવૃત્તિ છે ને એમાં એ કાંઈ કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમાયેલું નથી. માટે તમે એ વાત છોડી દે અને અંતર્મુખ થઈને એકલું સ્વભાવનું જ્ઞાન વર્તે. અંતર્મુખ થતાં અંતર્મુખી સ્વભાવનું એકલું જ્ઞાન વર્તે તો એ કેવું હોય એ સમજવાનો પ્રયત્ન કરતો તને સાધક દશા પ્રગટ થઈ જશે એ તારે પ્રયોજનરૂપ છે. એ પોતે આત્મસિદ્ધિમાં ઓલી વાત જ નથી લીધી લોકાલોકવાળી કેવળ જ્ઞાનમાં, આ એક જ વાત લીધી છે. અને પત્રોમાં પણ ઓલી વાતને એ ગૌણ કરાવતા, ઓલી વાત પર લક્ષ્મી દોરાવતા, કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજો, આ રીતે કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજો એવો સંકેત ઘણી જગ્યાએ આવે. પછી આત્મસિદ્ધિમાં પણ એ રીતે વિષય લીધો છે. તેથી વ્યવહાર પર નિમિત્તથી ચૈતન્યનો મહિના મહિમા માનવો તે ઠીક નથી. અનંતાગ્નિઓને જાણવાથી કેવળ જ્ઞાનનો મહિમા કરવો તે ઠીક નથી એમ કહે છે. જેમ સમોસરણની બાહ્ય વૃદ્ધિ છે, બાળ જીવોને એમ લાગે કે હો ભગવાનને કેટલો બધો વૈભવ છે, તો ભગવાનને ક્યાં વૈભવ હતો? એ સમોસરણ સાથે તીર્થંકર દેવને કાંઈ લેવા દેવા નથી, એ માત્ર એને જ્ઞેયપણે વર્તે છે. બાહ્ય જીવોને ઐશ્વર્ય દેખાડવામાં આવે છે, એમ જેથી ઓછી બાહ્ય દ્રષ્ટિ હોય એને લોકાલોકનું સ્વરૂપ દેખાડવામાં આવે. જો એમાં કેવળ જ્ઞાનમાં એક સમયમાં લોકાલોક જ્ઞાને હું તો બહુ મહેનત કરીને ભણી ભણીને 50 વર્ષ ભણતો હોય તે બહુ મર્યાદિત અને જ્ઞાનમાં ભણે છે કે એક સમયમાં લોકાલોક જ્ઞાન એ પણ બાહ્ય દ્રષ્ટિથી સમજાવવાની વાત છે. અંતરદૃષ્ટિનો વિષય, અંતર્મુખ પરિણમન કેવું છે એ સમજાય, પણ એને પોતાને પણ આત્મલાભ થાય એવો પારમાર્થિક હેતુ જોઈને અહીંયા કેવળ જ્ઞાન એ પડતું છે, ઓલું પડતું નથી. શું કહે છે ગુરુદેવ પોતે કે પર નિમિત્તથી ચૈતન્યનો મહિમા માનવો વ્યવહાર કરીને એ ઠીક નથી. જો લખો છો બાહ્ય દ્રષ્ટિ વાળા જગત ના જીવોને બાહ્ય દ્રષ્ટિ વાળા જગત ના જીવોને આત્માને મહિમા લાગે તે માટે નિમિત્ત ને જાણનારું જ્ઞાન છે એમ વ્યવહારથી લોકાલોક ને જાણે છે એમ કહેવામાં ને બાહ્ય દ્રષ્ટિ વાળા જીવોને આકર્ષણ ઉભું કરવું છે. જો કેવો ચમત્કાર, એક સમયમાં લોકાલોક ને જાણી લઈએ તો અહીંયા પણ કોઈ સદમસ્ત માણસ હોય અને એમ કહે કે જાઓ અત્યારે હું અહીંયા બેઠો છું પણ તમારા ઘરે ફલાણા આવ્યા છે, જાઓ તપાસ કરી દો, કરી દો ત્યારે ફલાણા આવ્યા છે, માણસને આશ્ચર્ય થઈ જાય. આને ક્યાંથી ખબર પડે આ ભાઈ અહીંયા બેઠા છે, તું ઘર આટલું દૂર છે પણ ઘરે અત્યારે ફલાણો માણસ આવ્યો, આને ક્યાંથી ખબર પડે? ચમત્કાર લાગે. એક અસાધારણ જ્ઞાનનો એક સામાન્ય પ્રકાર જોવે તો પણ ચમત્કાર લાગે, તો પછી એક જગ્યાએ બેઠો અને આખા વિશ્વનું જ્ઞાન એક સમયમાં થઈ જાય તો કેવડો મોટો ચમત્કાર. એમ કરીને બાહ્ય દ્રષ્ટિ જીવોને મહિમા આવવા માટે એવું વર્ણન કરવામાં આવે એ રીતે. એમાંથી એને ખરેખર સ્વરૂપ નથી સમજાતો, એને તો એમ જ લાગે છે હું જેમ જોઉં છું ઉપયોગ મૂકીને, એને પણ ઉપયોગ મૂકીને જોતા હશે. અને એવું વર્ણન કરવામાં શ્વેતાંબરની કથાઓની અંદર એવું થઈ ગયું કે છદ્મસ્તની જેમ કેવળ જ્ઞાની તીર્થંકરો પણ વાતો કરે ગંધર્વો સાથે, કે બીજા પ્રશ્ન પૂછે એની સાથે વાતો કરે ધર્મસભામાં, અને એને જેમ ચમત્કાર બતાવે એમ કે ફલાણે આમ થઈ ગયું છે જો તમે તપાસ કરો એમ હશે. એવી રીતે કેવળ જ્ઞાનનું સ્વરૂપ એ તો પરિપૂર્ણ નિર્મળ છે, પરિપૂર્ણ અંતર્મુખ છે. સંપૂર્ણ નિર્મળતા હોવાથી લોકાલોકનું અંદર પ્રતિબિંબ એની સામે જોયા વિના અંદર ઉપસી આવે છે, પડે છે. જાણે કે લોકાલોકના પદાર્થો પોતાની ત્રણેય કાળની પર્યાયો સહિત પોતાનું સમર્પણ કેવળ જ્ઞાનને કરી દેતા હોય ને, એ શાસ્ત્ર જરૂરમાં આવે છે. કેવળ જ્ઞાન હતું નથી, એ તો અખંડાત્મા આશ્રય રહે છે, પણ લોકાલોકના પદાર્થો પોતાનું સર્વ સમર્પણ કરી દે છે. કે જાણે અંદર ખોડાઈ ગયા હોય, આવે છે ને પ્રવચન સારમાં, જાણે અંદર જડાઈ ગયા હોય, જાણે અંદર આવી ગયા હોય, પ્રવેશી ગયા હોય, એમ કરીને અતિ નિર્મળ હોવાથી કાંઈ જાણવા જાણવા અજાણ્યું રહેતો નથી એમ કહેવાય. પણ એ બાહ્ય દ્રષ્ટિ જીવોને મહિમા આવે એટલા માટે એ પ્રકારથી પણ કઠિન કરવામાં આવે છે. સર્વજ્ઞ પ્રભુનું કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે, પણ જે પરનિમિત્તથી જ્ઞાનનો મહિમા કરે છે અને પરને જાણે એમ નિશ્ચયમાંથી માને છે તેનો અર્થ એમ થાય કે ચૈતન્યમાં જાણે કાંઈ માલ નથી, શક્તિ નથી, એના કારણે જાણે છે એમ નથી. લોકાલોસ છે માટે એનું અહીંયા પ્રતિબિંબ પડે છે એમ પણ નથી. તો ગુરુદેવ કહેતા લોકાલોક છે માટે એનું અહીંયા જ્ઞાન છે એમ નથી, જ્ઞાન છે માટે લોકાલોક છે એમ નથી. લોકો વ્યવહાર પક્ષમાં તત્વને બહુ તાણી જાય છે, વ્યવહારના પક્ષવાળા જીવો બહુ ખેંચે છે એ બાજુનો, બહુ તાણી જાય છે, પક્ષ કરે છે ને એટલે એમ કહે છે. લોકો વ્યવહાર પક્ષમાં તત્વને બહુ તાણી જાય છે, માટે આમાં કેવળ નિશ્ચય જે કહ્યું છે કહ્યું કે કેવળ સ્વભાવનું અખંડ વર્તે, એ વ્યવહારનો પક્ષ છોડવા માટે ઓલી વાત લીધી જ નથી. અહીંયા એક પક્ષી વાત કરી છે, એમાં પરને જાણવાનો વિકલ્પ નથી, કેવળ જ્ઞાન ને પરને જાણવાનો વિકલ્પ નથી, સંપૂર્ણ નિર્વિકલ્પ દશા છે. પણ સહજ જ્ઞાન સ્વરૂપમાં પરની સમસ્ત વિશ્વ સહજપણે જણાઈ જાય તો પ્રતિબિંબિત થઈ જાય છે, પરિપૂર્ણ નિર્મળતાને કારણે પ્રતિબિંબ ઉઠી જાય છે, એટલી વાત છે. જે અખંડ વિનાયક શુદ્ધ સ્વભાવ પૂર્ણ શક્તિરૂપ હતો તે પ્રત્યક્ષ પ્રગટ થાય છે. જે વિનાયક શુદ્ધ સ્વભાવની પૂર્ણ શક્તિ હતી એ તેરમા ગુણ સ્થાને પરિપૂર્ણ પ્રગટ થઈ જાય છે, પરિણામમાં આવે છે. અને આત્મગુણને વિઘ્ન કરનાર નિમિત્ત ઘાતી કર્મ જે જ્ઞાનાવરણી છે તેનો સર્વથા અભાવ થતા કેવળ જ્ઞાનાવરણીનો પણ ક્ષય થઈ જતા સહજ સ્વાભાવિક પૂર્ણ કેવળ જ્ઞાન દશા વર્તે છે. ત્યાં સંપૂર્ણ કેવળ જ્ઞાન દશા વર્તે છે, ત્યાં સર્વ આભાસ રહી આત્મસ્વભાવનું જ્યાં અખંડ જ્ઞાન વર્તે તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. કોઈ વખતે પણ ખંડિત ન થાય, નષ્ટ નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને અહીંયા જ્ઞાન કહીએ છીએ. એ રીતે અહીંયા કેવળ જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે કેવળ જ્ઞાન પૂર્ણ વિકરાળ દશા પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિરાવરણ દેહ છતાં જ અનુભવાય છે તેવું કેવળ જ્ઞાન અને પૂર્ણ વિકરાળ દશા પામી જવાથી ઉત્કૃષ્ટ જીવન સંપૂર્ણ સુખી જીવન દુઃખનો એક અંશ પણ ન ઉત્પન્ન થાય તેવું પરિપૂર્ણ મુક્ત દશારૂપ નિરાવરણ જીવન દેહ છતાં જ અનુભવમાં આવે છે. શરીર હોય છતાં કોઈ પણ પ્રકારનું દુઃખનો અનુભવ ન થાય એવો અતિશય તો કેવો છે કે કેવળ જ્ઞાન થયા પછી ઉત્સર્ગ પરિસર ન રહીએ, કેવળ જ્ઞાન એને ઉત્સર્ગ પરિસર તમારી કથામાં એ બધી ભૂલ થઈ છે. કેવળ જ્ઞાન થયા પછી ખરા સદમસ્ત દેશા સુધી છે ઉત્સર્ગ કેવળ એને કોઈ ઉત્સર્ગ પરિસર આવે નહીં. નિરાવરણ દેહ છતાં દશા અનુભવાય છે, સંપૂર્ણ વિતરાગ થતા સંપૂર્ણ સૌરભગ્ન થાય છે એમને તો એ વચનો લેખા છે કે જ્યાં સંપૂર્ણ વિતરાગતા હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન સંભવે છે. રાગનો કણ હોય ત્યાં જ્ઞાન સંપૂર્ણ ન હોય, એક રાગનો કણ રહે એ જીવને જ્ઞાન પૂરું પ્રગટ ન થાય. જ્યાં જ્ઞાન પૂરું પ્રગટ થાય ત્યાં સંપૂર્ણ વિતરાગતા હોય હોય ને હોય આમ બે સાથે જતું મોક્ષયાત કેવળ મોનો ક્ષય થતા કેવળ બારમા ગુણસ્થાને
સંપૂર્ણ
વિતરાગ દશા થાય. તેરમી ભૂમિકાએ એટલે તેરમા ગુણ સ્થાને ચાર ઘાતી કર્મનો સર્વથા ક્ષય થતા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત વીર્ય એટલે પૂર્ણ સર્વજ્ઞ દશા પ્રગટ થાય છે. પોતે તો લખે છે પાછળ અભ્યંતર પરિણામો અવલોકનમાં કે સર્વજ્ઞ દશાને વારંવાર ચિંતન કરવું, સર્વજ્ઞ દશાનું અંતરથી વારંવાર અવલોકન કરવું, સર્વજ્ઞ દશાનું સ્મરણ કરવું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય છે એવું જે આત્માના સ્વભાવપણું છે એને એ દ્વારા સ્મરણમાં સંભાળમાં લેવું. શબ્દના ભાવ આત્મ ત્રીજીમાં છે, સર્વજ્ઞ પદ આત્મ ત્રીજીમાં બીજો આંક છે. સર્વજ્ઞ પદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય છે, સર્વજ્ઞ પદ વારંવાર વાંચવા યોગ્ય છે, સર્વજ્ઞ પદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, સર્વજ્ઞ પદ લક્ષ્ય કરવા યોગ્ય છે અને સર્વજ્ઞ પદ સ્વભાવે કરીને સિદ્ધ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય છે. આટલા વચન નાખ્યા છે. કેવા ભાવભાઈ સર્વજ્ઞ પદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય, વિચારવા યોગ્ય, લક્ષ્ય કરવા યોગ્ય અને સ્વભાવે સિદ્ધ કરવા યોગ્ય. કેવી કેવી રીતે આત્માને સંભાળવાની વાતો કરી ગયા છે. એ તેરમા ગુણ સ્થાને એ દશા પ્રગટ થાય છે તે ક્ષણે ભાવ મોક્ષ કહેવામાં આવે છે. ભાવે મોક્ષ થઈ ગયો, દ્રવ્ય મોક્ષ નથી થયો. દ્રવ્ય એટલે શરીર, ઉદગલ દ્રવ્ય, એ છૂટા નથી પડ્યા હજી. કાર્મણ વર્ગાણુ પરમાણુ પણ હજી છૂટા નથી પડ્યા. ચાર અગાટી સાથે છે, સંબંધમાં છે દ્રવ્ય કર્મ અને નવ કર્મ. માટે દ્રવ્ય મોક્ષ નથી
ભાવે મોક્ષ.
પણ ભાવે તો દેવા શુદ્ધ પદમાં ભગવાન બિરાજે છે અને કેવળ જ્ઞાન અને પરમાનંદ ને અનુભવે છે એવી દશા બરાબર પ્રગટ તેને ભાવે મોક્ષ કહેવાય છે. પણ દેહ અને આયુષ્યની સ્થિતિ બાકી હોય તે પૂરી થતા ચાર અઘાતી કર્મનો અભાવ થવાથી દ્રવ્ય મોક્ષ થઈ જાય છે. ત્યાં દ્રવ્ય મોક્ષ સેવન કહેવામાં આવે છે. ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ એમ મોક્ષના બે પ્રકાર છે. તેરમા ગુણ ભાવ મોક્ષ અને ચોથમા ગુણ સ્થાન પૂરું થતા દ્રવ્ય મોક્ષ પણ થઈ ગયો. આમાં લોકના જ્ઞાનનું વર્ણન આવ્યું નહીં. શું કહે છે ગુરુજી કે આમાં લોકાલોકના જ્ઞાનનું વર્ણન ન આવ્યું, કેવળ જ્ઞાનની વાત કરતા કરતા. કારણ કે નિમિત્ત નો ઉપચાર નિશ્ચયમાં આવે નહીં અને નિશ્ચયથી વાત કરવી છે. કેવળ જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ શું છે એ વાત કરવી છે. કેવળ જ્ઞાનના વ્યવહાર સ્વરૂપની વાત નથી કરવી, નિશ્ચય સ્વરૂપની વાત કરવી છે. અમારે એ જ કરવું છે. લોકાલોકના જ્ઞાનનું વર્ણન આવ્યું નહીં. કારણ કે નિમિત્તનો ઉપચાર નિશ્ચયમાં આવે નહીં. સ્વભાવનું સામર્થ્ય જ્યાં પરિપૂર્ણપણે ઉઘડી ગયું તેને પરના નિમિત્તથી ઓળખાવવું તે શોભનીય નથી. આ કાયદો પાછળ એને લોકાલોક જાણે છે એવી રીતે કેવળ જ્ઞાનને ઓળખાવવું અમને શોભતું નથી. કેવળ જ્ઞાનને એમ કહે છે ઠીક, એવી કહું કેવળ જ્ઞાનની શોભા નથી, બીજા તે એને ઓળખાણ થાય. તમે દાગીના પહેરો ત્યારે તમે સારા લાગો, ઘરેણે પહેરો ત્યારે તમે સારા લાગો. તમે તો સારા નથી રહ્યા, ઘરેણે લઈને તમે સારા, તમે ખરેખર સારા નથી. એમ છે એનો અર્થ એમ લોકાલોકને જાણવા છે કેવળ જ્ઞાનની શોભા. ઓકે, એવી રીતે તમે બીજાથી કેવળ જ્ઞાનની શોભા કરો તો કેવળ જ્ઞાનને શોભતું નથી. કેવળ જ્ઞાનની મહિમા ખરેખર એમાં આવતી નથી. વાત કરી છે સ્વભાવનું સામર્થ્ય જ્યાં પૂર્ણપણે ઉઘડી ગયું એ સામર્થ્યને પરના નિમિત્તથી ઓળખાવવું તે શોભનીય નથી, તે શોભતું નથી. કેવળ જ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વભાવ છે તેવો જ ઉત્કૃષ્ટપણે અખંડપણે પરિણમી ગયો છે. તેમાં પરનો ઉપયોગ કેવો તે ઉપચાર છે, એમાં પરની વાત લાવી તે ઉપચાર છે. મોક્ષ પણ પર્યાય છે અને આત્મદ્રવ્ય ત્રિકાળી અનાદિ અનંત શુદ્ધ પરમ પરિણામની ભાવમાં સરળ સ્થિતિ છે. મોક્ષ પર્યાય છે અને આત્મદ્રવ્ય છે એ તો ત્રિકાળી અનાદિ અનંત શુદ્ધ પરમ પરિણામની ભાવમાં સરળ સ્થિતિ છે. અનાદિ અનંત એક ધારી, એમાં કઈ ફેરફાર નથી. તે પ્રાપ્ત ની પ્રાપ્તિ થઈ છે. કેવળ જ્ઞાન થતાં પારિણામિક ભાવે જે જ્ઞાન ગુણ હતો એ પ્રગટ થયો છે. પ્રાપ્ત ની પ્રાપ્તિ થઈ છે, નવી પ્રાપ્તિ થઈ નથી. અંદર હતો માલ એ બહાર આવ્યો છે એમ કે છે. શક્તિ ની વ્યક્તિ થઈ છે. આ શક્તિ એવી છે કે શક્તિ માંથી વ્યક્તિ થાય છતાં શક્તિ એમને અખંડ રહી જાય, અંદર ક્યાંય ફેર પડે નહીં. પણ શક્તિ માંથી વ્યક્તિ થાય ત્યારે થોડીક શક્તિ વપરાણી કે ન વપરાણી, તો કે શક્તિ વપરાય એવી આ શક્તિ નથી, આ અક્ષય શક્તિ છે. તેમ અક્ષય ભાજન હોય છે ને, અંદરથી ફૂટે જ નહીં. તે ખરેખર અક્ષય શબ્દ આત્માના સ્વરૂપમાંથી નીકળેલો છે. આત્મા પોતે અક્ષય પાત્ર છે. અનંતા ગુણોનું પરિપૂર્ણ શુદ્ધ પરિણામ શક્તિમાંથી વ્યક્ત થાય. કઈ સ્વભાવમાં નવું નથી. સ્વભાવ અનાદિથી જેવો છે તેવો છે, એમાં કઈ નવીન થતો નથી. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો મોક્ષ અવસ્થા નવી નથી. દ્રવ્યને સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો તમને એમાં મોક્ષ દેખાય એવું છે. મોક્ષ સ્વરૂપ જ છે આત્મા. તું છો મોક્ષ સ્વરૂપ એ કહે છે, એમાં કઈ મોક્ષ અવસ્થા નથી, નવી નથી. અવસ્થા એટલે પર્યાય દ્રષ્ટિથી જુઓ તો મોક્ષ અવસ્થા નવી છે. પણ દ્રવ્ય દ્રષ્ટિથી સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો મોક્ષ અવસ્થા નવી નથી. ત્રણેય કાળે એમાં રહેલી છે શક્તિ રૂપે, એ કઈ નવી અવસ્થા નથી. તેનું સ્વરૂપ છે. આત્મસિદ્ધિમાં ભાષા ઘણી સરળ છે. આ આત્મસિદ્ધિમાં ભાષા ઘણી સરળ છે, છતાં લોકોને સત્સમાગમની રૂચિ વિના અને પરીક્ષા વિના કાંઈ કાંઈ બીજું સમજાય છે. આવી સરળ ભાષાથી આ મહાકાવ્ય લેખન હોવા છતાં લોકોને એ તો સત્સમાગમ નથી. શું પહેલી ખામી શું છે? અસત્સમાગમ ઘણો છે, સત્સમાગમ નથી. એટલે એને કાંઈ ને કાંઈ સમજાય, બીજું સમજાઈ જાય છે. અને પરીક્ષા બુદ્ધિ નથી. સત્યને પરખવાની, સત્યને ઓળખવાની પરીક્ષા બુદ્ધિ નથી, તુલનાત્મક બુદ્ધિ નથી, સત્સમાગમ નથી. એ કારણે બીજું સમજાય છે. શ્રીમદજીએ કહ્યું છે કે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખથાન. અનેક પ્રકારના કુસંસ્કારો ઝીલ્યા છે આત્માએ અને એ રીતે બુદ્ધિ ઊંધી કામ કરે છે, એટલે જીન પ્રવચન છે એ સમજાતું નથી. થાકે અતિમતિમાન, બહુ ઉઘાડવાળો બુદ્ધિ વાળો દેખાય તો એને થાક લાગે છે. આમાં કઈ આપણને સમજાતું નથી. નડી કામ કે છે, નડી કામ કે છે, દુકાલોકને જાણે નહીં એમ કે છે ને, વળી જાણે એમ કે છે ને, આપે શું પણ કે છે કઈ સમજાતું નથી. સ્વરૂપ એવું અચિંત્ય છે, પાછું ચિંતનમાં આવે નહીં એવું સ્વરૂપ છે. પોતાને અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યે અતિન્દ્રિય જ્ઞાનનો અનુભવ થાય ત્યારે એને ખબર પડે કે સ્વપ્રકાશનમાં પરપ્રકાશન કેવી રીતે હોય પરના ઉપયોગ વિના. નહીતર એને સ્વપ્રકાશ શું યથાર્થપણે સમજાતો નથી. હા તો એટલો પરપ્રકાશનપણામાં ખેંચાઈ જાય, પક્ષપાત કરે, તો એટલો સ્વપ્રકાશકપણામાં ખેંચાઈને પક્ષપાત કરે. એને સ્વપ્ર પ્રકાશક પણ અથવા સ્વપ્રકાશક પણ સમજાણું નથી. જેન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિ માન, પછી બીજું પદી છે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ. સદગુરુ ને સુખ ની ખાણ પહેલા, અવલંબન શ્રી સદગુરુ, જો સદગુરુ અનુભવી પુરુષ ગુરુ મળી જાય તો એને સુગમપણે જેન પ્રવચન સમજાય, અને એ સદગુરુ એને સુખ ની ખાણ મળી ગઈ. અનેક જગ્યાએ સુખખાણ ની વાત કરી, સદગુરુ માટે સુખખાણ ની વાત બહુ લે. એ વિચારનો પ્રશ્ન છે. જીવ વિચાર કરે છે, સુગાનીજી એમ કહે છે કે તું વિચાર કરી કરી કરીને તારા હાથમાં શું આવે છે એવું કહેજો. વિચાર કર કર કે ક્યાં મિલેગા તને, શું કહે છે? તો વિચાર કરીને પણ તારે કરવું શું કહે? તો જોઈએ છે તો સુખ ને પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે ત્યાં ગુરુદેવ ના પ્રતાપે સત્શાસ્ત્રો નું સ્વાધ્યાય માત્ર લોકો પોતાની શક્તિ પ્રમાણે સારા પ્રમાણમાં કરે છે. હવે જયારે સ્વાધ્યાય અને સત્શાસ્ત્રનું વાંચન ચાલે છે, સિદ્ધાંતોની ચર્ચા ચાલે છે, ત્યારે ઘણી વખત અભ્યાસી જીવોને એવું લાગે છે, અભ્યાસી મોહ થવાનું, કે આ બધું સ્પષ્ટ સમજાય છે, સમજાય છે બધું સ્પષ્ટ, અને ત્યાં સુધી સ્પષ્ટ સમજાય છે. સ્પષ્ટ સમજાય છે એમ નહીં, ત્યાં સુધી સ્પષ્ટ સમજાય છે કે ત્રિકાળીનોમાં એકત્વ પણ એકાગ્ર પણ ત્રિકાળી સ્વભાવમાં સ્વભાવમાં એકને થાય તો પર્યાયનો એકત્વ છૂટે અને અનુભવ થાય. આમાં હું બાકી રૂચ્યો ત્રિકાળીમાં એકતા કરવાની છે અને પર્યાયનું એકત્વ છોડવાનું છે, એટલે મૂળથી મિથ્યાત્વ છૂટ્યું અને સમ્યકપણે પ્રાપ્ત થઈ ગયું. બરાબર, આટલું સ્પષ્ટ સમજાયા પછી આ ત્રિકાળીમાં એકતા કેમ નથી થતી, આ એક સમસ્યા ઉભી થાય છે. પણ થાય કે ન થાય, કે આમાં શું અસ્પષ્ટ રહ્યું છે કોણ? તો કહું પડે ભાઈ, અને જે સ્પષ્ટ સમજાણું એ તો વિચાર જ્ઞાનમાં સ્પષ્ટ સમજાણું ને. ક્યાં સમજાણો? વિચાર ની ભૂમિકામાં તમે આટલું સ્પષ્ટ સમજાણો. પણ સ્પષ્ટતા બે પ્રકારે છે, એક અનુભવની સ્પષ્ટતા અને એક વિચારની સ્પષ્ટતા. એમ સ્પષ્ટતાના બે પ્રકાર છે. જેમ કે સાકર ગળી હોય તો વિચારથી પણ સમજાય કે બરાબર છે, શેરડીના રસ માંથી સાકર બને છે, તો ગળી જાય. કેમ કે શેરડીનો રસ ગયો છે, એનું કારણ ગયું છે, માટે કાર્ય પણ ગયું હોય. અને એ જીભ ઉપર મૂકીને સાકર નો ગળ પણ સમજે.
બરોબર,
શું આ ખાંડ લેવા જાય છે ને બજારમાં, ખાંડ લેવા આવે છે, મારે ત્યાં ખાંડ લેવા આવે તો કે મહારાષ્ટ્ર ની ખાંડ છે એમ પૂછે. શું પૂછે?
મહારાષ્ટ્ર.
ગુજરાતમાં 10-12 અત્યારે ખાંડ ની મિલો થઈ ગઈ છે. ખાંડ લેવા, ખાવા વાળો ખાંડ લેવા આવે, હોટલ વાળો આવે, મીઠાઈ વાળો લેવા આવે ને, પણ જે સારી ચીજ ખાવા વાળો આવે તો મહારાષ્ટ્ર ની ખાંડ છે પૂછે. એની શેરડી વધારે મીઠી, એની ખાંડ પણ વધારે મીઠી, એક માન્યતા છે. આપણે બહુ પરીક્ષા નથી કરી, પણ એક માન્યતા છે. મહારાષ્ટ્ર ની ખાંડ છે તમારે ત્યાં, તો એક જ ગ્રેડ ની હોય પણ 10 રૂપિયા એ ગુણ વધારે આપે, 15 રૂપિયા 10 રૂપિયા વધારે આપે. મારા બધા ભાવ થોડો વધારે છે પણ અમારે એ જોઈએ. એટલે એ ખાંડ ને આ ખાંડ માનો ગુડી વધારે મીઠી હોય તો એ વર્ણન થી કેવી રીતે સમજાય? વિચારથી ગુજરાત ને ખાંડ ને મહારાષ્ટ્ર ને ખાંડ ઓછી વૃત્તિ મીઠી થઈ કેમ સમજાય? તો એનું સ્પષ્ટ જ્ઞાન વિચારમાં આવે કે અનુભવમાં આવે?
અનુભવમાં આવે.
એમ આત્મા સુખ સ્વભાવ સુખ ની ખાંડ આ સુખ ખાંડ ઉપર વિચાર આવ્યો. આત્મા જે અનંત સુખ ની ખાંડ એનો સ્પષ્ટ અનુભવાંશે પત્તો લાગે વિચારથી. એટલે 751 માં એવી ભાષા લીધી છે કે પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમ્યક દર્શન નું કારણ છે. પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. પરમાર્થ એટલે સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ ને પરમાર્થ કહ્યો છે. એ સ્વભાવ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લેવી, આ ઓળખાણ ઓળખાણ મહાત્મા. એટલે એનો રાગ નો અંશે અભાવ કરીને ગુરુદેવ ના શબ્દોમાં વેદન લક્ષણ થી એને ઓળખ્યો. વિચાર લક્ષણ થી ન ઓળખ્યો, વેદન લક્ષણ થી એને ઓળખ્યો. જાણવાના લક્ષણ થી વિચાર થી ન ઓળખ્યો ત્યારે એને અનંત સુખ ને ખાણ નો પત્તો લાગે છે. જયારે અનંત સુખ ની ખાણ નો પત્તો લાગે છે ત્યારે સ્વભાવ દ્વારા સ્વભાવ ઓળખાણો, સ્વભાવમાં સ્વભાવ વડે સ્વભાવનું જ્ઞાન છે. એ અનુભવ જ્ઞાન નો અંશ છે. ત્યાંથી અનુભવ ધારા શરૂ થશે, અનુભવ ત્યાંથી પ્રગટ થશે. એટલે એમ કહે છે કે અવલંબન શ્રી સદગુરુ સુગમ ને સુખ ખાણ, અંતર ની ખાણ બતાવે છે એટલે એને પણ સુખ ની ખાણ કહેવામાં આવે છે. રૂપાની દ્રષ્ટિએ વિચારે અને જ્ઞાની ની દ્રષ્ટિએ ન વિચારે તેને મૂંઝવણ રહે છે. મૂંઝવણ કોને રહે છે? જે પોતાની દ્રષ્ટિએ વિચારે અને જ્ઞાની ની દ્રષ્ટિએ ન વિચારે તેને મૂંઝવણ રહે છે. અથવા જ્ઞાની જે કહેવા ધારે છે એ પ્રકારે ન સમજે, પોતાની દ્રષ્ટિ પકડી રાખે તો એને કહેવા ધારે છે એ સમજાતું નથી. કઈ અપેક્ષાએ
અમારે પોતાની દ્રષ્ટિએ ન વિચારે તેને મૂંઝવણ રહે છે એમ. પોતાની દ્રષ્ટિએ ન વિચારે તેને મૂંઝવણ રહે છે.
પોતાની દ્રષ્ટિએ ન વિચારે ને જ્ઞાની
પોતાની દ્રષ્ટિએ ન વિચારે
પોતાની દ્રષ્ટિએ વિચારે. અહીંયા જે વાક્ય છે બરાબર બેસે. પોતાની દ્રષ્ટિએ વિચારે એટલે પૂર્વગ્રહિત નિત્ય આગ્રહ, અને જ્ઞાની દ્રષ્ટિએ ન વિચારે એને મૂંઝવણ રહે એ મૂંઝાય. જ્ઞાની ની આજ્ઞા એ જ્ઞાની ની દ્રષ્ટિએ વિચારે એને મૂંઝવણ ન રહે. કઈ અપેક્ષાએ સાધક સ્વભાવ ભેદરૂપ છે અને વસ્તુ સ્વરૂપ અભેદ છે વગેરેનો સ્વચ્છંદે વિચાર કરતા, પોતાની દ્રષ્ટિ એટલે શું? સ્વચ્છંદે વિચાર કરતા અતિમતિમાન એટલે ઘણા બુદ્ધિ વાળા પણ થાકી જાય એવો આ વિષય છે. ભલે ગમે એટલો ઉઘાડો હોય એને એમ લાગે કે આમાં કઈ પત્તો લાગતો નથી, આપણો આપણે આમાં કઈ આપણી ચાજ બૂરતી નથી. શંકરાચાર્ય જેવા થાકી ગયા. અનેક અપેક્ષા વડે વસ્તુનો આશ્રય સમજવામાં ન આવે તો વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરનાર જીન પ્રવચન સ્વચ્છંદી જીવોને દુર્ગમ્ય લાગે છે. કોને દુર્ગમ્ય લાગે છે? સ્વચ્છંદી જીવોને. જે સરળ પરિણામી જીવો છે એને એવી દુર્ગમતા લાગતી નથી. તેથી તેને હજારો શાસ્ત્રોનું જ્ઞાન વ્રથા છે એવા સ્વચ્છંદી જીવોને હજારો શાસ્ત્રોનું ભલે જ્ઞાન હોય તો પણ એ વ્રથા છે અથવા મિથ્યા છે. પણ એકવાર સ્વચ્છંદ છોડી નાની નો અભિપ્રાય સમજે તો અનાદિની ભ્રાંતિ નો નાશ થાય છે અને છેવટે વિતરાગ દશા થાય છે. ભ્રાંતિ નો નાશ થાય તો વિતરાગ દશા થાય છે. અહીંયા કેવળ જ્ઞાન નું સ્વરૂપ નિશ્ચય થી આ 113 ની ગાથામાં લીધું છે. પછી બીજા પદમાં છે કે જ્ઞાની ની આજ્ઞા એ સમજવું એટલે ગુરુગમે સમજવું એ વાત લઈ લીધી છે. એટલે પદ નથી લીધું પણ એ વાત લઈ લીધી છે. સ્વચ્છંદે ન વિચારવું પણ જ્ઞાની ની આજ્ઞા એ વિચારવું એટલે અવલંબન છે. સદગુરુ સદગુરુ નું અવલંબન લીધું છે, ત્યાં આધાર લીધો છે. એના એક એ છે એના આધારે હાલતો તારા સ્વચ્છંદે નચાર એમ કે એક વાર જીવ જ્ઞાની નો અભિપ્રાય સમજે પછી વેલી ગુણાત મારી મળી કે જ્ઞાન કોને કહેવાય. એક વાર જીવ જ્ઞાની નો અભિપ્રાય સમજે તો અનાદિ નો મિથ્યાત્વ ભાવ દૂર થાય એમ હવે કહે છે. ત્યાં પણ જ્ઞાની ને સાથે લીધા ગાથામાં નથી જ્ઞાની પણ જ્ઞાન થાય એટલે જ્ઞાની ના અભિપ્રાય જ્ઞાન થશે તને સ્વચ્છંદે જ્ઞાન નહીં થાય. જુઓ આ કુદરતી શું પરિસ્થિતિ છે. જ્ઞાન ની ખાણ જ્ઞાન નો સ્વભાવ અનંત જ્ઞાન સામર્થ્ય અંદર માં ભરેલું હોવા છતાં એ જ્ઞાન નું જ્ઞાન નથી થતું જીવને પોતાને મળે. આ તકલીફ છે. કોઈ અનુભવી સદગુરુ સત્પુરુષ મળે અને એ દિશા સૂચન કરે અને અંતર્મુખ ની દિશા મળે ત્યારે પછી પોતાને થાય છે પોતાને મળે. પણ આટલી વચ્ચે વાત આવે છે કે એ અજાણી દિશા ચિંધનાર કોઈ મળે છે કે આ દિશાએ તું જા અને એ દિશાએ જાય ત્યારે એને જ્ઞાન પ્રાપ્તિ થાય. ત્યાં સુધી અંદરમાં જ્ઞાન ભરેલું હોવા છતાં કસ્તુરી વ્રત જેવી છે. ડુંટીમાં કસ્તુરી હોવા છતાં એની સુગંધ આવતી હોવા છતાં આથડી આથડીને મરી જાય. ક્યાંથી સુગંધ આવે છે? સુગંધ પસંદ છે એને પણ આથડી આથડીને મરી જાય એને ક્યાંય પત્તો લાગતો નથી. સૂર્ય સુધી ન પહોંચી શક આટલો સીધો સાદો પ્રશ્ન છે. જો તને તડકો દેખાય છે તો તડકા ઉપરથી તું સૂર્ય સુધી નો લંબાઈ જાય તારું જ્ઞાન આ તે કેવી વાત છે? જ્ઞાન ની પર્યાય તો ખ્યાલમાં આવે છે અને યુક્તિ થી તો એમ પણ ખ્યાલમાં આવે છે. યુક્તિ થી જો જ્ઞાન પ્રગટ છે તો આત્મા હોય તો જ્ઞાન હોય ને કે આત્મા વગર જ્ઞાન ની પર્યાય કેમ કેવી રીતે હોય? અંદર માં વર્ણ ગુણ હોય તો કોઈ રંગ દેખાય પણ એનામાં ગુણ જ ન હોય તો ક્યાંથી એને રંગ હોય? એમ યુક્તિ થી તો ખ્યાલમાં આવે છે તો અનુભવ તો કેમ ખ્યાલમાં નહીં આવતું હોય? એવો પ્રશ્ન કર્યો છે. તો જો ભાઈ આ તમને જે ખ્યાલ આવે છે ને એ ખ્યાલ વાળી પર્યાય અઢર લટકે જાય. ખ્યાલ વાળી પર્યાય તો અઢર તો છે ને અવસ્થા અવસ્થા વાન વિના છે. આ એક ચીજ છે તો એનો એક રંગ છે. હવે કે છે કે મને આ ચીજ ની અવસ્થા દેખાય છે ને ચીજ નથી દેખાતી એ કેવી વિચિત્ર વાત છે. ચમક દેખાય છે પણ હીરો નથી દેખાતો એ કેટલી વિચિત્ર વાત છે. એવું આ અજ્ઞાની નું જ્ઞાન વિચિત્ર છે કે મને જ્ઞાન દેખાય છે પણ જ્ઞાન માન નથી દેખાતો. સમજ દેખાય છે ને હીરો નથી દેખાતો એમ જ્ઞાન દેખાય છે પણ જ્ઞાન વાળો નથી દેખાતો. ખરેખર એમ છે, એટલા માટે પાગલ કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિને ઉંમર કહેવામાં ન સમજાય એવું. જે કોયડો છે, પેલો કોયડો કોડીનો નહીં, એની કહેવત છે. કોયડો છે, ઉકલે તો એક શક્તિ વગાડે એવી રીતે ઉકળે છે, ઉકળે છે. ચતુરાંગુલ હે દ્રગ છે, ચાર આંગળ દ્રષ્ટિથી, ચાર આંગળ એટલે દૂર જ નથી. પણ વાત રહી છે ગુરુ ગમકી, પણ વાત ગુરુ ગમી છે એટલી વચ્ચે વાત છે. બિના નયન પામે નહીં, બિના નયન થી સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. આવો એક કોયડો છે, અજાણ્યું અજાણ્યું જીત કેવું અજાણ્યું. એક વાર જીવ જ્ઞાની નો અભિપ્રાય સમજે તો અનાદિ નો મિથ્યાત્વ ભાવ દૂર થાય એમ હવે કહેવું છે. 114 કે જેમ કોટિ વર્ષ નું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિ નો જ્ઞાન થતા દૂર થાય. કરોડો વર્ષ નું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતા તરત સમાય જાય છે, એટલે નાશ પામી જાય છે. પોતાનું મૂળ સ્વરૂપ જોવે ત્યાં રાગ વાળો અને દેહ વાળો એ બધું સમાઈ જાય છે, કઈ રહેતો નથી. પોતું પરમેશ્વર પદે છે એવું નિશંક અને નિરપેક્ષ સ્પષ્ટ જ્ઞાન થાય છે. તે જ્ઞાન દશાની વાત કરી છે. એ હવે થોડી જ્ઞાન દશાનો વિષય આવશે, બહુ સારો વિષય આવશે.
દેવાધિદેવ સિદ્ધિ મંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી ગાન ગુરુદેવ નો જય, મિત્રાક્ષિકંબાર જય.
and I'm not